આપણે આજે સવારે દેરાસરની સંબંધી કેટલીક વાત સમજાવી. ચૈત્ય વંદન શબ્દનો શું થાય? ચૈત્ય એટલે મૂર્તિ, જેમાં ચિત્ત એટલે આત્માનું પ્રતિબિંબ પડે, આત્માનું જેમાં ભાન થાય. આત્મા શુદ્ધ બુદ્ધ નિરંજન કેવો હોય, આવી ઊંચી દશાને પામેલો આત્મા અરે વિતરાગ આત્મા, એને કરાતું વંદન એ ચૈત્ય વંદન. એની થોડી વિધિ આપણે સવારે સમજાવી. બીજા વિષય તરીકે હવે આડદ્રષ્ટિની સજ્જાઈ હું શરૂ કરું છું. દ્રષ્ટિ એટલે આત્માનો અભિપ્રાય, આત્માનો આશય. જેમ ઘણી વાર કોઈ મિત્રની સાથે આપણે બહુ પ્રેમ હોય, મીઠાશ હોય, ત્યારે આપણી દ્રષ્ટિ એવી હોય કે આ મારો હિતેચ્છુ છે. નાની નાની વાતમાં આપણે એની સલાહ લઈએ અને કેમ ચાલીએ, તો ક્રોસ કરીએ કોઈક વાતમાં, પણ નિષ્કર્ષની જે નીકળે એમાં આપણે એને અનુસરીએ. આપણી દ્રષ્ટિમાં છે આ મારો મિત્ર છે, પણ કાળાંતરે કોઈક લેવડ દેવડમાં, કોઈ પૈસાની બાબતમાં, કોઈ સગપણની બાબતમાં, કદાચ મન દુઃખ થાય, બોલાચાલી થાય, ત્યાંથી આપણી દ્રષ્ટિ બદલાઈ જાય. કે સાલો આવો નીકળ્યો, મેં એને આવો નહોતો ધાર્યો, આવો નીકળ્યો. ત્યાંથી એક કે આપણને ગમે નહીં, આપણે કહીએ એને ગમે નહીં. આવું બને ના પતિ પત્નીમાં ઘણા આવું બને. મેળ હોય તો બધું એકબીજા કીધામાં કાંઈ માનતા હોય, કમેર ચાલુ થાય, બાકીનું બોલું ચાલશે. દ્રષ્ટિ બદલાઈ ગઈ. એમ મહાપુરુષોએ આપણા આત્માની દ્રષ્ટિ સુધારવા માટેનો એક ગ્રંથ બનાવ્યો છે. જો તમે નામ સાંભળ્યું હોય તો આચાર્ય હરિભદ્રશ્રી મહારાજ, લઘુ આજથી 1400-1500 વર્ષ પહેલા થયા, એમણે આવો ગ્રંથ બનાવ્યો છે, યોગ દ્રષ્ટિ સમુચય. શું નામ ગ્રંથનું? એનું આપણે ગુજરાતી ભાષાંતર બનાવ્યું છે. યોગ એટલે આત્માને મોક્ષની સાથે જોડે એનું નામ યોગ. યોગ એટલે યુંજન કરવું, મિલન કરવું, મિલાપ કરવો. આત્મા મોક્ષથી ઘણો દૂર છે, એને બદલે આત્માને મોક્ષની સાથે જોડવો એનામ યોગ. એ અપાવનારી દ્રષ્ટિ એનામ યોગ દ્રષ્ટિ સમુચ્ચય. એમણે 228 ગાથાનો ગ્રંથ બનાવ્યો છે. પણ હવે એ વખતે ભાષા સંસ્કૃત ને પ્રાકૃત બહુ ચાલતી, એ ગ્રંથ છે સંસ્કૃત ભાષામાં. એનું વિવેચન પણ સંસ્કૃતમાં છે, પરંતુ 300 વર્ષ પહેલા થયેલા યશો વિજયજી ઉપાધ્યાય, જેમ જૈન સમાજમાં નામ બહુ મોખરે છે, એમણે આ જ યોગદર્શી સમુચયનો અભ્યાસ કરીને એનો સાર ગુજરાતીમાં કાવ્ય રૂપે બનાવ્યો. જેમ કવિતા હોય ને સ્કૂલમાં, એમ કાવ્ય રૂપે. કઈ ભાષા? ગુજરાતી. આ યશોજી મહારાજ સાહેબ હતા ગુજરાતી. મહેસાણાની ને પાટણની વચ્ચે કનોડા ગામ આવે છે, કનોડા ઝીણોડી બાજુમાં, એ કનોડા ગામમાં એમનો જન્મ થયેલો. પાટણમાં એમને દીક્ષા લીધી અને 2-5 વર્ષમાં જ સારો અભ્યાસ કર્યો. એટલે પછી અમદાવાદમાં એમણે હાજર જવાબી હોય ને, હાજર જવાબ સતાવધાન અવધાન કર્યા, અવધાન કરે એટલો સારો પ્રભાવ પડ્યો લોકોમાં કે બહુ મહાપુરુષ ઘણું ભણી શકે એવા સારા છે. નાની ઉંમર અને બધા અવધાન કરે, તમે લાઇનસર 6 પ્રશ્ન કરો એના યાદ રાખીને 100 નો લાઇનસર જવાબ આપે. 100 પ્રશ્નો યાદ રાખીને આપણે ભૂલી જઈએ, 100 પ્રશ્નો યાદે રાખે અને એ ક્રમે જવાબ આપે. એ વખતે અમદાવાદમાં ધન્નાજી એવું નામ છે કઈ, ધન્ના શેઠ, કસુરી શેઠના કુટુંબમાં પેઢી પહેલા ને 300 વર્ષ ખરા ને, એ શેઠ એ વખતે નગર શેઠ હતા. એમને બધા એમના અવધાન બરાબર સાંભળ્યા, એ ગુરુજીને વિનંતી કરી કે સાહેબ આ મારા સાહેબ છે નાની ઉંમરના, આટલું સારું યાદ રાખે છે, તેમને કાશીમાં મોકલીને ભણાવો તો ભવિષ્યમાં જૈન શાસનનો કામ થાય. એમણે યશોજી મહારાજ સાહેબને કાશીમાં ભણવા મોકલવા માટેની એને વિનંતી કરી. ગુરુ મહારાજે કહ્યું, નય વિજયના ગુરુ, કે એવી ભણાવવા છે, ભણી શકે એમ છે, પણ કાશીમાં શાળા બ્રાહ્મણોની, જૈનોની શાળા નથી, અને બ્રાહ્મણોની શાળામાં દાખલ કરવા હોય તો પહેલું એક તો પૈસાની સગવડ જોઈએ, અને બીજું તેના રીતભાતને આપણે અનુસરવું પડે બ્રાહ્મણોનું. એ શેઠે કહ્યું, સાહેબ એ હું તમને બધી સગવડ કરી આપીશ. મારા સાથે હા પાડી, વિચાર કર્યો, આબુથી આગળ તો સિરોહી આવે ને, સિરોહી મારવાડમાં પિંડવાડા ગામ, ત્યાં સરસ એક છે નાનું જણું, ત્યાં સરસ્વતીનું મોટું ધામ છે, ત્યાં એમને સરસ્વતીની સાધના કરી. પિંડવાડા ગામ પ્રેમસુરી મહારાજનું ગામ, સાધના કરી અને એને પસંદી કર્યા યશોજી મહારાજે, અને વ્યાજ કરીને કાશી પહોંચ્યા. કાશીમાં એવો નિયમ, બ્રાહ્મણ છે કોઈ દાખલ ના કરે, એટલે આમને બ્રાહ્મણના વેશમાં દાખલ કરવામાં આવ્યા. સાધુપણામાંથી બ્રાહ્મણના વેશમાં યશો વિજય અને વિનય વિજય. ભણવામાં હોશિયાર હતા એટલે બહુ સારું ભણ્યા, 8-10-11 વર્ષ ત્યાં રહ્યા. પણ એમની હિલચાલ ઉપરથી તેના બ્રાહ્મણોને થોડો વહેમ પડ્યો કે આ સાચા બ્રાહ્મણ નથી, કો ના કો પણ જૈન હોય એમ લાગે છે. વતનું થોડી આવી જાય ને, જેમ પેલું બટાકાનું શાક ના ખાય, કનમૂળ છે તો ખ્યાલ આવી જાય ને. એટલે એક વખત એમને આ પરીક્ષા કરવા નિસરણીમાં વિતરાગ ભગવાનની પ્રતિમા રાખી વચમાં, એટલે પેલા ધડધડ બધા ઉતરે. આ ભાઈ ઉતરે ની બાજુમાંથી ચાલ્યા, એટલે એના ઉપર નક્કી થયું રાખશે જૈન. પછી બધા બ્રાહ્મણોએ કહ્યું કે આ જૈન આપણામાં દાખલ થયા છે, આ સારું નથી, આપણે ગમે તેમ એમને કાંટો કાઢી નાખો. પણ ભણવામાં એટલા બે હોશિયાર હતા એટલે ગુરુજીને એના ઉપર પ્રેમ હતો. આમે ભણનાર વિદ્યાર્થી હોશિયાર હોય તો ગુરુને એના ઉપર પ્રેમ હોય, અને બીજા વિદ્યાર્થીઓને ગમે નહીં. બીજા એક તો આ હોશિયાર થાય એમ નથી ગમતું, એમ નંબર પાછળ આવે, અને આનો વાણિયાની જાત પર ઘૂસી ગઈ અમારા કામ, બે રીતે ખટકતું હતું. એટલે યશોજી મહારાજને વિનયમાં ખબર પડી ગઈ કે આ લોકોને આપણી જૈનો છે એમ ખબર પડી ગઈ છે, ગમે ત્યારે આપણો કાંડો કાઢી નાખશે, એટલે આપણે મારી નાખશે કાંડો, હવે હેરાન કરશે. એટલે આપણે દિવસ ઉગે એની પહેલા કાશી છોડીને બહાર નીકળી જઈએ. હવે એ વખતે એક ગ્રંથ એવો હતો, ગુરુજી ખાસ કોઈને બહુ ભણાવતા નહોતા, ન્યાયનો ગ્રંથ હતો. એટલે સાંજે યશોજી મારે આગળથી મોડે કંઠસ્થ કરવા બેસી ગયા, વિનય વિજયમાં પાછળથી લખવા બેસી ગયા. અમને અડધો મોડે કૂક્યો અને અમને અડધો લખી નાખ્યો. રાતના 12 વાગ્યા સુધીમાં આખો ગ્રંથ આ રીતે કબજે કરી લીધો, છોકરી ટેબલ ઉપર મૂકી અને બાર હારા બારે રાતોરાત કાશીમાંથી નીકળી ગયા. ગુરુજીને કહેલું, ગુરુને પ્રેમ હતો, બીજા શિષ્યોને ગમતું નહોતું. આમ જે એક છોકરો હોશિયાર હોય ને એ બધા ઠોઠવાળાને ગમે નહીં, ગમે નહીં ના, હાલ રોજ પેલો એ આવે છે, અમારો નંબર ક્યાંય લાગતો નથી. અમે જો જૈન છીએ, ગુજરાતી છીએ, ગુજરાતમાં હશું, તમે જયારે પણ કઈ પ્રયોજન હોય, કઈ કામ હોય, મળો, આવવું હોય તો આવજો. એમ કોને કીધું? ગુરુજી. અને વહેલા નીકળી ગયા. એટલા પગે ચાલ્યા જોરથી, દિશ ઉગતા ઉગતા કાશીની હદબાર દિલ્હી આજુબાજુ આવી ગયા. દિલ્હી વિયર કહીને મારવાડમાં આવ્યા. હવે મારવાડમાં એક ગામમાં એવો કિસ્સો બન્યો કે લોકોએ સાંભળેલું કે 12 વર્ષ કાશીમાં ભણી પંડિત થઈને મોટા મહારાજ ગામમાં પધાર્યા છે, બહુ સારા અભ્યાસી હશે. એટલે પ્રતિક્રમણ કરવા ગામ આગું મહારાજ સાહેબ આવે એટલે આવે ને હાજી, એટલે પ્રતિક્રમણ કરવા લોકો આવ્યા. મનમાં એવી આશા હતી કે મોટી સજ્જાઈ બોલશે, કે બાહુબલીની ભરતના ઢાળિયા રાગ રાગેણી વાળું. રામને પ્રતિભામાં સજ્જાઈનો આદેશ માંગ્યો, એસી મારા આજે સજ્જાઈ બોલવા માંડ્યા. પણ નાનામાં નાની સજ્જાઈ બોલ્યા, કડવા પડશે ક્રોધના, 5-6 ગાથાની સજ્જાઈ જલ્દી પૂરું કર્યું. એ ખૂબ બોલકો માણસ હશે, આમાં એને મેણું માર્યું. ફરીનું પૂરું થયા પછી કે 12 વર્ષ કાશીમાં રહીને શું ઘાસ કાપ્યું? એક સજ્જાઈ હારી આવડતી નથી, વાત સમજાણી? એમનો આશય એટલે ભણવા ભણાવવામાં હોય, લખવામાં, એટલે એમને સજ્જાઈ નાની બોલ્યા. હવે એ વાત ઉડતી ઉડતી એમના કાને આવી બીજી દાડે કે લોકો આવું કહેતા હતા. એમાં મારવાડના લોકો હોય એટલે શિક્ષણ થોડું ગુજરાત કરતા ઓછું, એટલે એમને રાગ લાગણી તમે ગાઓ ને એ જ ગમે. એટલે મહારાજના કાને વાત ગઈ એટલે બીજે દિવસે મહારાજ સાહેબ પાછો આદેશ માંગ્યો તેનો સજ્જાઈ બોલવાનો. એ વખતે જ આ સંગીતના 67 બોલની સજ્જાય બનાવતા ગયા, બોલતા ગયા. આ સજ્જાય એ 12 વર્ષ કાશીમાં રહ્યા એટલે 12 ઢાળમાં બનાવી. 12 ઢાળમાં 6-7 ઢાળ બોલાણી જુદા રાખી, લોકો થોડા કંટાળ્યા. કોકે કીધું, સાહેબ ક્યાં સુધી ચલા પૂછ્યા? મહારાજે જવાબ આપ્યો કે 12 વર્ષ સુધી ઘાસ કાપ્યું છે, એના પૂરા બંધાય છે. થોડી વાત લાગે ને, આ કિસ્સો બનેલો. પછી સજ્જાઈ પૂરી કરીને સમજાયું કે આવું સાધુ સંતો ઉપર બોલવું વ્યાજબી નથી, એ લોકો ભણવા ભણાવવાના કામમાં હોય એટલે સજ્જાઈ નાની બોલ્યા હોય. તમે આવું સાધુઓને કોઈ એ સારું ના કહેવાય એમ કે સમજાયા. વાત પદ પૂરી થઈ ગઈ. યાદ કરતા કરતા એક વખત ખંભાતમાં હતા, એમના ગુરુજી જે એમને ભણાવનારા કાશીવાળા પંડિતજી, એમને કોઈ ઘરનો પ્રસંગ હશે, છોકરા છોકરીના લગ્નનો ગમે છે, એ કારણે પૂછતા 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 ખંભાત આવ્યા. એસવી મારી પાસે હવે તો મારા સાથે વ્યાખ્યાન આપતા હતા. વ્યાખ્યાનમાં એટલી લાંબી સભા હતી, આમ જ્ઞાની હતા એટલે હોય તો ખરી ને. એટલે આ ભાઈ મેલા ચિંધરે આવેલા એ બાજુ બેઠા, કોઈ એમને બહુ ઓળખે નહીં. કાશી જ આવતા આપણે પરિચયનો કાંઈ ઓળખે. મારા સાહેબે એમને ઓળખી લીધા, એને ભાઈ ભણેલા ને ખરાબ. પછી એમને થોડા આગળ બેઠા યાર, પછી એમને એવું વ્યાખ્યાન આપ્યું, સમજી ગયા કે આયા છે કંઈક આર્થિક ભીડમાં, કાશી ને હિંદ ના આવે. અને એમના ફેરવેશ ને દેદાર ઉપરથી લાગ્યું, એવો ઉપદેશ એમને આપ્યો સાહેબ, ત્યાં જેટલા જૈનો બહેનો ભાઈઓ બેઠા હતા એમને એમના વધારાના દાગીના ઢગલો કરી દીધો. પંડિતજી એટલું લીધું જ નહીં, એને જે કંઈ જરૂર હતી થોડી ગુરુજીને કંઈ લઈ લીધું, બાકી થોડું દીધું. આવા પ્રભાવશાળી હતા. કેશોરીજી મહારાજ સાહેબે ઘણું સાહિત્ય બનાવ્યું છે અને છેલ્લે છેલ્લે એમને ગુજરાતીમાં બહુ બનાવ્યું. આદર્શની સજા હું જે બોલ ભણાવું છું એમને બનાવેલી, એવું એમણે હવાસો ગાથાનું સ્તવન, દોઢસો ગાથાનું સ્તવન, 350 ગાથાનું સ્તવન. કેશોરીજી મહારાજ સાહેબે અહીં બેઠા બેઠા સિમંદર સ્વામી પ્રભુને વિનંતી કરવા રૂપે બનાવ્યા છે. એમાં આગમના ઘણા ભાવો અર્થમાં સમજાયા છે ગુજરાતીમાં. હવે આપણા બધા સમાજો આ બાહ્ય ભાવમાં એટલા રચ્યા પચ્યા છે કે ભણવું વાંચવું કે આ વિષયમાં ધ્યાન આપવાનો જોઈએ એવો રસ જ નથી, ઓછો રસ છે. એટલે જ્ઞાન ઘણું લુપ્ત થતું જાય છે. એમણે બનાવેલી આઠદર્શીની સજ્જાએ હું તમારી સામે ચાલુ કરું છું. આને કહેવાય યોગની દ્રષ્ટિ. શું કહેવાય? યોગ એટલે મોક્ષની સાથે આત્માને જોડે એવી આ દ્રષ્ટિ. જ્યાં સુધી મોક્ષ તરફનો પ્યાર ન લાગ્યો હોય, સંસારનો જ પ્રેમ હોય, આવું ખાવું પીવું પહેરવું ઓડું ફરવું વરવું, એને કહેવાય ઓઘ દ્રષ્ટિ. કઈ દ્રષ્ટિ? ઓઘ એટલે સામાન્ય. સામાન્ય સંસારના સારી ગતિના જીવોમાં આવી દ્રષ્ટિ હોય, સારું ખાવું સારું પીવું સુખે રહેવું, આવી દ્રષ્ટિ કોની ના હોય? કહો, સંસારમાં બધાની હોય. એમના ઓઘ દ્રષ્ટિ. એમાંથી જયારે જીવ જાગ્રત થાય ને કંઈક સમજે કે મારે મારા આત્માના ભલા માટે કંઈક પ્રયત્ન કરવો જોઈએ, કે આ મળેલી લીલા આચર કાલે નથી, ગમે એટલું હોય તો જીવ કશું ભેગું લઈ જઈ શકતો નથી. આપણે ઘણા મિલ માલિકો બી આયુષ્ય પૂરું થાય, બોલો ભાઈ, મરી જાય, એક પણ મિલ ભેગી નથી લઈ જતા, મિલની આવકો પણ ભેગી નથી લઈ જઈ શકતા. ભોગવ્યું એટલું સાચું, બાકી કઈ નહીં. એટલે આત્માને થોડો ગમે એમ કહીને પણ વૈરાગી બનાવી અને આત્માને કલ્યાણના માર્ગે જોડવો જોઈએ. એ આશયથી આત્માની દ્રષ્ટિ સુધરે, આ સંસારના ભાવ અસાર છે, ક્ષણિક છે, નાશવંત છે, આજે છે કાલે નથી, આવું મગજમાં થોડું જોરથી બેસે તો જીવને એનો પ્રેમ ઓછો થાય. પ્રેમ ઓછો થાય તો એની પાછળ જીવને જે દોડાદોડી ચાલાવેલી છે એમાં કંઈક બ્રેક આવે અને આત્માના ગુણો ખીલવવાનું મન થાય. એ આશયથી મહાત્મા પુરુષોએ આ બધા ગ્રંથો બનાવ્યા. એમાં યોગ દ્રષ્ટિ સમુચ્ચય નામનો જે ગ્રંથ હરિભદ્રસ્વામી મહારાજનો, એનો સહારો લઈને કેશોરીજી મહારાજ સાહેબે આ ગ્રંથ બનાવ્યો. આઠ દ્રષ્ટિની સજ્જાય. દ્રષ્ટિ એટલે આપણા આત્માનો આશય, મનનો. જેમ જેમ જીવને વૈરાગ્ય વધતો જાય, સંસારનો રાગ ઘટતો જાય, એમ એની દ્રષ્ટિ નિર્મળ થતી જાય, આત્મા ભણી જોડાતી જાય. પોતાના આત્માનું કલ્યાણ કેમ થાય, આ જન્મ જરા મરણના બંધનો કેમ તૂટે, આત્મા મોક્ષગામી કેમ થાય, એ તરફની દ્રષ્ટિ એની વધતી જાય. હવે એવી આ દ્રષ્ટિના નામ હું બોલું છું, થોડું થોડું યાદ રાખજો અને લખવા હોય ને લખી લેજો. આઠ દ્રષ્ટિના નામ. પહેલી મિત્રા દ્રષ્ટિ, બીજી તારા દ્રષ્ટિ, પહેલી મિત્રા, બીજી તારા, ત્રીજી બલા, ચોથી દીપ્રા, દીપ્રા, પાંચમી સ્થિરા, છઠ્ઠી કાંતા, સાતમી પ્રભા અને આઠમી પરાદ્રષ્ટિ. નામ બોલું ફરીથી? ઊંઘમાં કેવું લાગે છે? સુખું આવી ગયું. મિત્રા, તારા, બલા, પછી દીપરા, સ્થિરા, કાંતા, પ્રભા અને પરા. આપણે પરાદ્રષ્ટિમાં જવાનું છે, ઊંઘવાનું નથી. આ પરા. હવે પેલો દ્રષ્ટિ છે મિત્રા, એનો અર્થ પોતે પોતાના આત્માને મિત્રની જેમ સમજાવે, એનું નામ મિત્રા દ્રષ્ટિ. જેમ આપણે કઈ આડાવડે રસ્તે જતા હોઈએ તો મિત્ર સમજાવે કે ભાઈ તું આવું કામ ના કર, આમાં તું દુઃખી થઈશ, આ કામ સારું નથી, સગાવાળા જાણે, પોલીસ જાણે, બીએ જાણે, એમાં આપણે ઉઘાડા પડીએ, ગુનેગાર બનીએ અને એમાં દંડ થાય. એમ પોતાનો જ આત્મા પોતાના જ આત્માને મિત્રની જેમ સમજાવે, એની થોડુંક ભાન આવે, મારે આવું ન કરાય, એવી જે દ્રષ્ટિ થોડીક સુધરી એ મિત્રા દ્રષ્ટિ. આમાં જે વધારે સમજાય કે આમાં ઘણી હિંસા છે, આમાં ઘણું પાપ છે, આમાં ઘણું જૂઠું બોલવું પડે એમ છે, આવું પાપ આપણે ન કરાય, આમ આત્મા થોડો સજાગ થતો જાય, એ બીજી દ્રષ્ટિ. બીજી જેમ તારા દ્રષ્ટિ, તારાનો જેમ ઝાંખો ઝાંખો પ્રકાશ હોય છે, એમ આત્મામાં આવો ઝાંખો પ્રકાશ પ્રગટ થાય, એ જીવ આવું ના કરાય. જેમ ઘણી વાર એક કીડી જેવો જીવ શરીર પર ફરતો હોય, છટકો ભર્યો, પીડા થઈ, એ પીડા થઈ એના કારણે કીડીને મારી નાખવાનું, દબાઈ દેવાનું મન થાય, તર જીવ જાગે નહીં. એને ગમે એવું કહ્યું પણ આપણે એમ કેમ મરાય? એને ભૂલ કરી લે, આપણે ભૂલ કરીએ એવું થોડું છે? આવી જે સજાગ દ્રષ્ટિ, નહીં સમજાવ, એ તારા દ્રષ્ટિ. એમ ધીમે ધીમે જેમાં જ્ઞાનની માત્રા વધતી જાય, વિવેકની દ્રષ્ટિ જાગતી જાય, આ પાપ ન કરાય, આ પાપ ન કરાય, આવું વર્તન ના કરાય, આમ પોતે જ પોતાના આત્માને સમજાવનારો બને, તેમ તેમ એની દ્રષ્ટિ નિર્મળ થઈ કહેવાય. એમ કરતા સાર દ્રષ્ટિ જાય મિત્રા, તારા, બલા અને દીપરા. ત્યારે મિથ્યા તો નબળું પડે, ઢીલું પડે, અનાદિ કાળથી જે આપણા જીવમાં મિથ્યા તો ભર્યું છે, મોહદશાનું જોર, સંસાર એકદમ મધ જેવો મીઠો લાગે છે, એમાં બ્રેક લાગે, આમ થોડી એમાં થોડીક હળવાશ થાય કે નહીં, આ હું મારું કરું છું પણ એક ચીજ મારી આમાં છે નહીં, મારી હાથે આવી નથી, મારી હાથે આવવાની નથી. સંયોગિક સંબંધો ખાલી છે, સંબંધ છે ત્યાં સુધી આપણે હાચવવાના છે, બાકી અંજાવવાનું નથી. આપણે હવારી દાખલો આપ્યો હતો ટ્રેનના ડબ્બાનો, સગવડતા વાળો ડબ્બો મળે પૈસાના જોડે તો ઊંઘવાનું ખરું, બોલો ભાઈ, લેરથી મુસાફરી કરવાની, આરામથી લાંબા થઈ જવાનું, પણ એવો મોહ નહીં કરવાનો કે મુંબઈ આવી જાય તો ડબ્બો છૂટે નહીં, તો મોહ થાય. ગમે એવો ફર્સ્ટ ક્લાસનો ડબ્બો લીધો હોય, પાંચ ગણા પૈસા આપીને ટિકિટ કરાવી હોય, તો એવો ડબ્બાનો મોહ કરાય ખરો કે રેલવે સ્ટેશન આવે તો એ આપણે ના ઉતરીએ. એમ સંસારની ગમે એટલી સગવડતા મળી હોય તો જીવ બોલે ભોગવે, ગાડી વાડી લાડી બધું, પણ આ એક ભાવનો સંબંધ છે, કાયમી નથી, આમાંનું કોઈ દ્રવ્ય મારું નથી, હું એ દ્રવ્યનો નથી, મારો સંયોગ એને આજે કાયમ રહેવાનો નથી. આવી જીવમાં સજાગ બુદ્ધિ આવે, જાગૃત બુદ્ધિ આવે, રેબ રે બંગલામાં, રે પરિવારમાં, પછી પણ એને ક્યાંય અતિશય મારા પણ નહીં. એટલે મેં સમજાવવા માટે ગાડીના ડબ્બાનો દાખલો આપ્યો. આવી જે દ્રષ્ટિ છે એ સમ્યક્ત્વ દશા આવે ત્યારે જ આવે, એ પાંચમી દ્રષ્ટિ કહેવાય છે. સ્થિરા સ્થિરા દ્રષ્ટિમાં જીવ આવશે ધીરે ધીરે, ત્યારે એનો આવો ભાવ આવશે. પછી અમારી વિકાસ થતા સંસાર છોડવાનું, સાધુ થવાનું, સાધનામાં જોડાવાનું જીવને મન થાય કે ખાણી પીણી ધંધો રોજગાર તો દરેક ભાવમાં કર્યો અને બધું કમાયેલું મૂકીને જાય, પરિવાર કર્યો એ પણ મૂકીને જાય, માટે હવે આ કાયમી નથી તો મારે હવે આમાં જોડાવવું નથી અને મારા આત્માના ગુણોને મારે પ્રગટ કરવા છે. આવી આમ દ્રષ્ટિ બદલાઈ જાય, આજ મારી સમજાય છે. એમાંથી જીવ સમ્યક્ત્વ ભાવને પામે અને સમ્યક્ત્વ માંથી પછી સંયમ ભાવને પામે, સંસાર છોડે, સાધુ બને, સંત બને અને આત્મા આરાધનામાં જોડાય. કોઈ પણ જાતનો માન મોભો માયા કપટ કરવાનું મન ના થાય, જૂઠું કરવાનું જૂઠું બોલવાનું મન ના થાય, પોતાના ગુણોને જ વિકસાવવાનું જીવને મન થાય. દ્રષ્ટિ સુધરી ગઈ. હવે એમ કરતા કરતા બાકીની ચાર દ્રષ્ટિઓ આવતી જાય, એમાંથી સંસારી ભાવોનો જેમ જેમ મોહ ઢીલો પડે એમ છેલ્લી દ્રષ્ટિ આવે, પ્રભા અને પરા. એ બધી દ્રષ્ટિઓનું આમાં વર્ણન છે, આત્મા કેવી રીતે સંસારી ભાવોનો ત્યાગ કરે છે, સંસાર ઉપરથી મન ઉઠાવી લે છે, આત્માના ગુણને મેળવવાનું મન જમાવે છે. એ આ દ્રષ્ટિના નામ કીધા. જેમ જેમ એક એક દ્રષ્ટિ જીવ આગળ વધે એમ એનામાં યોગના આઠ અંગ છે, એમાં એક એક અંગ આવે. જેમાં ટેબલ બનાવવું હોય તો ચાર પાયા જોઈએ, ચારે સાઈડની સીટો જોઈએ, એના અંગ કહેવાય. એમ આત્મામાં આવા અંગો પ્રગટ થાય. આ અંગના નામ હું બોલું છું, થોડું યાદ રાખજો. યાદ રાખશો તો સારું, મારું તો પાકું થશે ને. મારી બીજા બોલામાં બહુ ચોપડી નહીં ખોલવી પડે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તમે ક્યાંક ક્યાંક નામ સાંભળ્યા પણ હશે આવા. પતંજલિ ઋષિએ પણ યોગ નો ગ્રંથ બનાવ્યો છે. યમ, નિયમ, આસન, પ્રાણાહાર, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. જીવને જરા સંસારમાંથી રાગ ઓછો થાય અને આત્માનું કલ્યાણ કરવાનું મન થાય એ પેલો યમ આવે. યમ એટલે નાના નાના વ્રતો. મારે કોઈ જીવને મારવો નહીં, જૂઠું બોલવું નહીં, ચોરી કરવી નહીં, અબ્રહ્મ સેવવું નહીં અને ઘણો પરિગ્રહ રાખવો નહીં, હિંસા કરવી નહીં, પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણ, મૈથુન વિરમણ અને પરિગ્રહ વિરમણ. આ પાંચ યમ કહેવાય. યમ એટલે જીવનના મુખ્ય નિયમો. છેલ્લે પણ મિત્રાદ્રષ્ટિ આવે પેલી. જીવ પોતે પોતાના આત્માને આ મિત્રની જેમ સમજાવે કે તને તારો જીવ જેમ વાલો એમ સર્વને પોતાનો જીવ. તો આપણે બીજા કઈ બીજાને હિંસા કેમ કરાય એમ સમજીને શક્ય બને એટલું હિંસાથી દૂર થઈ જાય. જૂઠું બોલવું એ જયારે ઉઘાડું થાય ત્યારે આપણી કિંમત ઘટે. એના કરતા એ જીવ જૂઠું બોલવાનું છોડી દે ને. જૂઠું બોલીને જે તું સાધવામાં કદાચ નહીં સજાય તેના વિના ચલાવવાનું. આવી તારી પોતાની કિંમત ઘટાડે એવું વર્તન કરે તારે શું જરૂર. આવી જીવને આમ દ્રષ્ટિ સુધરે. ખેલાય મારું કેવું. એટલે એનામાં જૂઠ ઓછું. કોઈની પણ વસ્તુ પડી હોય આપણે હાથ લગાડવાની શું જરૂર. ચોરી કરવાનું તો મન ના થાય પણ પડી હોય તો હાથ લગાડવાનું મન ના થાય. કારણ કે આપણે તો પડી છે એટલે હાથ લગાડ્યો. બીજો શું માને, લઈ લેવી છે ઘરે લઈ જવી છે એટલે હાથ લગાડ્યો. આપણે બધા જેની હોય ની લઈને આપવાની ઈચ્છા હોય કદાચ. પણ એ તો અહીંયાના ભાવ તો આપણે જાણીએ, લોકો શું જાણે. એ મારા ઉપર ચોરીનો આરોપ આવે. આમે તમે જો કોઈની ખોવાયેલી વસ્તુ હોય અને આપણે એને આપવાના ભાવથી ચડી વધુ લીધી હોય તો આપણા ઘરથી નીકળે ગુનો ગુનેગાર આપણે કરાવીએ. ખોવાયેલી વસ્તુ જેના ઘરથી નીકળે એ ગુનેગાર તો ગણાય જ નહીં. એ કે હું તો મેં એને આપવા માટે મેં લીધી હતી. ચાલે ખરું આપણું. એટલે ઉત્તમ જીવને વિચારો બદલાય. આપણે હાથ અડાડવો નથી. આપણા ઉપર કલંક આવે શું માથા. અને બીજો જીવ હોય આ દ્રષ્ટિ સુધી ના હોય તો કે કોને ખબર છે કોની છે, લઈ લે ને ભાઈ માલિકા દેખા જાયગા. આમ જ્યાં જીવના વિચારધારા બદલાય તો પહેલી દ્રષ્ટિમાં યમ આવે. શું આવે? યમ પાંચ જાતના. હિંસા કરવી નહીં, જૂઠું બોલવું નહીં, ચોરી કરવી નહીં, અબ્રહ્મ સેવવું નહીં અને પરિગ્રહ રાખવો નહીં. શક્તિ પ્રમાણે આવા ગુણો શરૂ થાય. બીજી દ્રષ્ટિમાં જીવ આવે એ તો નિયમ આવે. નિયમ એટલે આ જે પાંચ યમ આવ્યા એને પાળવા માટેના નાના મોટા નિયમ. કે ભી લોકો આપણા ઉપર વેમે ભરાય એવા સ્થાનમાં જવું નહીં. આ પાપની બહુ વાત થતી હોય જેમ બહુ બેહવું નહીં. એમાં આપણે ભાગીદાર ગણાઈએ. કોણ મગજમારી કરે. આવા નાના મોટા નિયમો લેવાનું જીવને મન થાય. કારણ કે પોતે પોતાનું કલ્યાણ કરવા ઈચ્છે છે એટલે આવા દોષોમાંથી બચવાના ભાવ જાગે. ત્રીજી દ્રષ્ટિમાં આવે એટલે આસન નામનો યોગનું અંગ આવે. આસન એટલે બેસવું. જ્યાં સારું વ્યાખ્યાન ચાલતું હોય, જ્યાં આત્મતત્વ સમજાવાતું હોય, જ્યાં આત્માના ગુણોની વાત ચાલતી હોય ત્યાં બેસવું ગમે, સાંભળવું ગમે, નોટ કરવી ગમે એ આસન. અને એમાં જેમ જેમ રસ પડતો જાય તેમ તેમ ચોથું અંગ આવે પ્રાણાયામ, શરીરના અંગો ઉપર થોડો કંટ્રોલ, શ્વાસને સ્થિર કરીને જે કામમાં બેઠો એ કામમાં બરાબર પરિપૂર્ણ કરવાની ભાવના થાય. એમ કરતા આગળ આવે નથી એટલે પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે અશુભ નો ત્યાગ, અશુભ નો
અશુભ
અને શુભ નો આદાન. જેમ માણસ આજે જમી રહે અને ફ્રી હોય તો નદી કિનારે ફરવા જાય, ટાઈમ હોય તો સુગમ ફરવા જાય, એ તો ખાધેલું પચે. શરીરનો ખરાબ વાયુ હોય બહાર નીકળી જાય હાલે એટલે, અને નદી કિનારનો સારી હવા શરીરમાં દાખલ થાય. ઘણા લોકો સવારે ફરવા જાય, એનાથી શરીરમાં કોઈ ગેસ હોય, ટ્રબલ હોય, વાયુ હોય નીકળી જાય, સારો વાયુ દાખલ થાય, જેથી આરોગ્ય સારું રહે. આ દાખલો છો તમે, કાલે એવું કરતા નહીં. એની જેમ ખરાબ વિચારોને અંદરથી બાદ કરે, સારા વિચારોનો ઉમેરો કરે, સારા વિચારો ચાલતા હોય એની બેઠક કરે, એવા ક્લાસોમાં ભણવા જાય. હવે એનાથી શું થાય, આજે તમે કલાક આવ્યા છો, તમારામાં બધાના માટે કામ તો હશે સંસારના, પણ કલાક બેઠા છો તો સંસારના કામોનું વાત વિચારો મગજમાંથી અત્યારે ગૌણ થઈ ગયા. અને જે ભણાવનાર સમજાવે છે એમાં આપણે ચિત્ત પરોવ્યું એટલે એટલા વિચારો, સારા વિચારો આપણા મગજમાં દાખલ થાય. એ દાખલ થાય તો આ કામ દોઢ કલાકે પૂરું થાય, પછી ઘરે જઈએ ત્યારે પણ આવે સર આજે પાઠમાં આવો વિચાર આવ્યો હતો, આજે પાઠમાં આવી હિ શિક્ષા આવી હતી, એમ થાય ના. અને ક્યારેક અસર કરે. આ ત્રીજી દ્રષ્ટિમાં જીવ સ્થિર થાય ખરા વિચારો, પ્રાણાયામ ને પ્રત્યાહાર. પ્રત્યાહારમાં ખરાબ વિચારોને કાઢે, સારા વિચારોને અંદર દાખલ કરે. છઠ્ઠી દ્રષ્ટિમાં આવે એટલે ધારણા, જે વિચારો સારા એને મળ્યા એને લાંબો ટાઈમ ધારી રાખે, યાદ રાખે, જેથી આત્માનો ઉપકાર થાય. એમાંથી આગળ વધતા જે સારા વિચારો મળ્યા છે એને સ્થિરપણે ચિંતનમાં જોડે એટલે ધ્યાન કરે કે મારા આત્મા ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો, આત્માના ગુણો શું, આત્માના દોષો શું, મારે કાઢવાનું શું, મારે મેળવવાનું શું, હવે ચિંતન કરે. ચિંતન કરતા કરતા દોષો થોડા દૂર કરે, ગુણો મેળવે. હવે દોષો ઓછા કરીને ગુણો મેળવે એટલે દોષોના કારણે જે વ્યગ્રતા આવતી હતી, આકુલ વ્યાકુળતા, એ નીકળી જાય એટલે જીની સમાધિ થાય, સમાજે સ્થિરતા થાય, આકુલ વ્યાકુળતા ઓછી થાય. આજે આપણે અહીં બેઠા છીએ, 72 કામ માટે છે એટલે થોડી આકુલ વ્યાકુળતા હોય. ઘડિયાળમાં 5 મિનિટ જો વધારે પાર ચાલે ને તો ઊંચા નીચા થઈ જઈએ. હાથમાં તો ઘડિયાળ જોઈએ આપણે, કેમ કે આપણું ચિત્ત બીજા કામો ફરવાયેલું છે. એમને સમાધિમાં આવે, આત્માના ગુણો મેળવવા સિવાય એને બીજું કોઈ કામ દેખાય જ નહીં. એટલે સમભાવ, આવા યોગના અંગો આવે અને એમાંથી દોષો ઓછા થતા જાય. દોષોના નામ આપ્યા છે. પહેલી દ્રષ્ટિ આવે એટલે ખેદ નામનો દોષ ઓછો થાય. ખેદ એટલે ન ગમવું, આપણી ભાષામાં જેમ તમે જોજો, તમને ન ગમે એવું કોઈ લેક્ચર ચલાવે ને, હું લેક્ચર શબ્દ વાપરું છું, લેક્ચર શબ્દ નહીં કહેતો, તો આપણું મોડું કોઈ જુદા રૂપનું થઈ જાય. ક્યારે આ પૂરું કરે, સમજાય નહીં, અને એમની હોશિયારી લીધે રાખે છે. મારે આ કામ છે, મારે બધું મગજ ઉપર સરવારે, એટલે આમ એકી બેકીના નામે હાથ વાગે ઉઠે. આ ખેદ નામનો દોષ કહેવાય. જયારે પહેલી દ્રષ્ટિમાં જીવ આવે એમને થોડું ગમતું થાય એટલે આવો ખેદ દોષ દૂર થઈ જાય. એની હોશ વધે, સાંભળવાનું ગમે અને સ્થિર થઈને બેસો. બીજી દ્રષ્ટિમાં આવે એટલે ઉદ્વેગ નામનો દોષ ઓછો થાય. ઉદ્વેગ એટલે આમ કંટાળી ગયા, થાકી ગયા. હજારો આ દોઢ કલાક ચાલે પણ આમાં યાર રસ પડી જાય જીવને, મારું કલ્યાણ છે એમ લાગે તો દોઢ કલાકમાં એક મીન પણ ઝોકું ના ખાય કે કંટાળે નહીં. પહેલામાં ખેદ દોષ જાય, બીજામાં ઉદ્વેગ દોષ જાય, અને ત્રીજામાં ત્રીદશીમાં આવે આ યોગની કથાઓ સાંભળવામાં બરાબર રસ પડી જાય એટલે ક્ષેપ નામનો દોષ દૂર થાય. ક્ષેપ એટલે ફેંકવું. ઘડીક મન આમાં બેઠો હોય ખુરશી ઉપર, સાંભળતો હોય, મન ચાલતું ઘરના કામમાં, ધંધાના કામમાં, જે બીજું ટેન્શન હોય એના કામમાં, એને બધે ચિત્ત અહીંયા એવું જામી જાય કે બીજું બધું ભૂલી જાય. એટલે મન બીજે ફેંકે નહીં. ક્ષેપ એટલે ફેંકવું, મૂકવું. જરાય પણ બીજા બીજાને મૂકે તો રસ પડી જાય. જેમ ગયા વ્યાખ્યાનમાં મારા સાહેબ પેલી કથા વાર્તા કરે ને, કથા વાર્તા તો લોકોને એવો રસ પડી જાય કે ઘડિયાળ જોઈ ભૂલી જાય. એમ આત્માથી જીવને યોગની કથા ચાલે ત્યાં એવો રસ પડી જાય કે એમાં કેટલો ટાઈમ થયો, શું થયો, કઈ ખ્યાલ ના આવે. ચોથી દ્રષ્ટિમાં જીવ જાય એટલે એનો રસ વધારે જાણ્યો. ઉત્થાન નામનો દોષ જાય. ઉત્થાન એટલે ઉઠવું, ઉભા થવું. જે વ્યાખ્યાન ચાલે છે એમાંથી ચિત્તનું ઉઠી જવું, એ દોષ જતો રહે. ચિત્ત જામી જાય, જાય ચિત્ત બીજે જાય નહીં. એક શબ્દ પણ સાંભળ્યા વગરનો એના કાનથી જાય નહીં, કેમ કે એકાકાર પણ સાંભળે. આમાં મારું, મારા આત્માનું હિત છે એવું એને દેખાય. પાંચમી દ્રષ્ટિમાં આવે એટલે ભ્રાંતિ નામનો દોષ જાય. ભ્રાંતિ એટલે ભ્રમ. આ સાચું કે પેલું સાચું, આ ગુરુજી સમજાવે છે એ સાચું કે સંસારમાં જાઓ જલારી દેખાય એ સાચી. આવી જાતની જે ભ્રમ છે મગજમાં મોહનો, એ મોહનો ભ્રમ નીકળી જાય કે આ સંસારની જાઓ જલારી એક ભાવ પૂરતી છે. એમાં એક ભાવમાં દસકો ઊંધો પડે ને ધંધામાં તો જાવજવાઈ ચાલી જાય. પણ એ જીવ આ જાવજવાઈ ચાલી નથી, કાયમી નથી, તો એમાં અંજય ના જા. પૈસો મળ્યો હોય ભલે મળ્યો, પણ એ જાવજવાઈ છે એવું નહીં. તારા આત્માના ગુણો જેટલા વિકસ્યા એ તારી સાચી જાવજવાઈ છે. સિદ્ધ ભગવાન તો મોક્ષે ગયા, જેટલા તો શરીર છોડી ગયા, પરિવાર છોડી ગયા, પૈસો છોડી ગયા, ગુણો લઈને ગયા, કેવળ જ્ઞાન કેવળ પ્રગટ થયા, મારી ભગવાને એ મૂકીને ગયા મૂકશે કે લઈને ગયા? લઈને ગયા, બરોબર ને. ક્ષત્રિય કુંભ નગરનું રાજ્ય મૂકીને ગયા કે લઈને ગયા? આવી બધી એનો ઉઘાડ આવે કે તારા ગુણો સિવાય આ દુનિયામાં તારું કશું છે જ નહીં. મળી હોય એટલે ભોગવ, પણ આ ભ્રમ કાઢી નાખ. એ ભ્રાંતિ નામનો દોષ કાઢે અને એનાથી અન્ય મૂળ છઠ્ઠો દોષ, અન્ય કાર્યમાં રાગ. અન્ય અને મૂળ રસ, કોઈ કામ એને બીજું ગમે નહીં, માત્ર આત્માનો વિકાસ થાય જ ગમે. કાંઈ મેળવવાનું એ જ છે, ટકવાનું પણ એ જ છે. મોક્ષે જઈએ ત્યારે બોલો ન શરીર કામ આવે, ટકે ન શરીર ધાતુઓ કામ આવે, ન ધન કામ આવે, ન પરિવાર કામ આવે. પણ એ જીવ આપણે એક ભાવનો સંબંધ છે તો એનાથી બહુ રાગી ના બન, અન્યનો રાગ છૂટી જાય, કેવળ પોતાના ગુણો નો જ રસ લાગે અને એથી આસંગ નામનો દોષ જાય. આસંગ એટલે આસક્તિ, આ મારું આ મારું આ મારું, ક્યાંય મારાપણાનો ભાવ જ નહીં. જેમ જેમ જીવની દ્રષ્ટિ નિર્મળ થતી જાય, મોહ ઘટતો જાય, એમ આવા દોષો ઓછા થતા જાય. હવે દોષો જેમ ઓછા થાય એમ જીવમાં ગુણો વધતા જાય. દોષોનો વિરોધી તત્વ છે ને ગુણો, તો ગુણોના નામ આપે છે. પહેલી જ રસીમાં જીવ આવે એટલે અદ્વેષ નામનો ગુણ પ્રગટ થાય. અદ્વેષ, કોઈ ઉપર બહુ દ્વેષ નહીં. પેલામાં તો પોતાનું જ મારા પણ હતું, હું કઈક છું એટલે બધા નબળા જ દેખાતા હતા. બધા ઉપર આમ જીને ચીડિયા વૃત્તિ હતી, આનામાં કઈ ધ્યાન, આમાં કઈ ધ્યાન, આમાં કઈ નહીં, હું જ મોટો છું. હવે સમજાય કે નહીં, આપણા જેવા ગુણો બીજામાં પણ હોઈ શકે છે. એના ઉપર પણ આમ સંભાવ આવે, મિત્રતા આવે, પ્રેમથી બોલાવાનું મન થાય, અને ગુણો મળતા હોય તો પ્રેમ બાંધવાનું મન થાય, દ્રષ્ટિ આટલી સુધરી જાય. અદ્વેષ જીવ બીજી દ્રષ્ટિમાં આવે એટલે જિજ્ઞાસા નામનો ગુણ આવે, જાણવાની ઈચ્છા. જિજ્ઞાસા એટલે આપણે અનાદિકાળથી સંસારમાં રખડીએ છીએ, કઈ જ્ઞાનીને પૂછીએ તો ખરા કે મારે મારા આત્માનું કલ્યાણ કરવું, શું રસ્તો, મારી ભૂમિકા પ્રમાણે મારે હું કેવી રીતે કરું તો મારું કલ્યાણ થાય, મારું હિત થાય, આમ જાણવાની જિજ્ઞાસા થાય. આટલો જીવ માર્ગે આવે એમ એ જાણવાની જિજ્ઞાસા થઈ, એટલે જે જણાવનારા ગુરુ ધર્મગુરુ ભગવંતો હોય એની એમની પાસે જઈને સાંભળવાનું મન થાય, બેસવાનું મન થાય, એ શુશ્રુષા નામનો ગુણ આવે. હું ક્યાંક જ્ઞાની પાસે જઈશ, અનુભવીને પૂછીશ તો મારા આત્માનું હિત કેમ થાય મને સમજાવશે. ને જો ભવો ભવ રખડે એમાં એક ભવ વધારે. ભૂતકાળમાં જેટલા ભવો કર્યા, કેટલા ભવો કર્યા આપણે, એમાં એક વધારે. આવું થશે, જે ભવ કલ્યાણ કરે એવો છે, ઊંચો લાવે એવો છે આત્માને, એ ભવ પામીને પણ છેલ્લે તો રખડવાનું જ રહેશે. મારે હું ગુરુ પાસે જાઉં, તત્વ જાણવાની ઈચ્છા વ્યક્ત કરું અને તત્વ ભણું, એવી મારો આત્મા સંસારી ભાવમાં ઓછો મોહન થાય, આવી દ્રષ્ટિ સુધરે. ચોથી દ્રષ્ટિમાં આવે એટલે સાંભળે, પેલી શુશ્રુષા હતી, આ શ્રવણ હતું, પેલી સાંભળવાની ઈચ્છા હતી, અને ચોથામાં આવે એટલે બરાબર વિવેકપૂર્વક સાંભળે. છેજે પણ આ દ્રષ્ટિ આવે ત્યારે કોઈની કપાની રાહ ન જોવે કે આજે ક્લાસ છે આવજો એમ, એ પોતે હોતું હોય કે ધાર્મિક ક્લાસ ક્યારે ચાલે, સાંભળવા જાઉં. સાંભળવાની તમન્ના અને ભૂખ, એટલે કોઈને કોઈ જ્ઞાનીનો યોગ થાય અને સાંભળે. હવે સાંભળે વારે વારે એટલે ધીમે ધીમે સૂક્ષ્મ બોધ થાય. ઝીણો ઝીણો પણ જૈન શાસ્ત્રના કહેલા તત્વોનો બોધ થાય, જ્ઞાન થાય, એને જીવ માર્ગે આવે. અને એવો માર્ગે આવે કે કલ્યાણ બે પાંચ ભાવોમાં કલ્યાણ પામે, પામે ને પામે. આ સૂક્ષ્મ બોધ થયા પછી કઈ કદાચ ના સમજાય તો ગુરુજીને પૂછે, પણ નિર્ણય પાકો કરી મનન કરવા પૂર્વક ગુરુજીએ સમજાવેલી વાતનો બોલો મનન કરે, વિચારણા કરે, એમણે આમ કહ્યું છે પણ આમ છે કે બીજું કઈ છે, વિચારણા કરે, પ્રશ્નો પૂછે, નિર્ણય કરે, એમાંથી સાચું તત્વજ્ઞાન પામે. શું પામે? સાચું તત્વજ્ઞાન પામે એટલે ભગવાને કહ્યું એમ પ્રવૃત્તિ કરે, એ પ્રમાણે આશ્રવ ઓછા કરે અને સંભર વધારે. કર્મ જ્યાંથી આવે એ આશ્રવ, એ ભાવો ઓછા કરે અને કર્મ આવતા અટકે એવા ભાવો જીવનમાં વધારે. કેમ? આ રસ્તે જ મારું કલ્યાણ છે, આવું એને સમજાય. હવે ગુણો આવે. હવે જેમ જેમ આજે યોગના માર્ગે આગળ વધતો જાય એમ કલ્યાણ પામતો જાય. આ વાત મેં તમને મોડે મોડે થોડી સમજાવી. આ ચિત્ર ચોપડી ઉપર દોરેલું છે, યોગ દ્રષ્ટિ સમુદ્રમાં આ ચિત્ર આવે છે. એમાં જે આ પાછળની દ્રષ્ટિના નામ છે, આ બધા ગુણો ને દોષો છે. પહેલી દ્રષ્ટિમાં જીવ હાવ કાચો હતો, આઠમી દ્રષ્ટિમાં આવે તો ખેડૂત નાની બને. હવે હું તમને અંદરથી વાત સમજાવું છું. અંતરાત્મા બહિરાત્મા નો પેલા અર્થ કરીએ. મેં જે કીધું તું એનો મારો આશય પોતાનો આત્મા, પોતાના આત્માને જ સમજાવે એમ કે સંસારમાં ખૂબ આનંદ મંગળમાં રહેતો હતો. સાઈ મળે, પાના રમે, જુગાર રમે, બીડી પીએ, આમ લેથી રહેતો હતો. એટલે હવે આત્મા પોતાના આત્માને સમજાવે. હે જીવ, આવા વ્યસનોથી તો તું બધા પાપ બાંધીને તું કદી જવાનો. કઈ સમજ, આ કામ આપણાથી ના કરાય, આ કામમાં ઘણા કર્મ બંધાય અને જીવ સંસારમાં જન્મ મરણ વધારે પામે. લોકો સમજાવે એને બદલે પોતે જ પોતાના આત્મા સમજાય એમ વાત. મારો કહેવાનો આશય હતો. હવે અંતરાત્મા બહિરાત્મા કોને કે સમજાવું? મોને આધીન આત્મા હોય એ બહિરાત્મા. બરોબર. મોને ખાવું પીવું, હરવું ફરવું, લહેર કરવી, ગમે એવા દોષો સેવવા, પણ મજા જોઈએ એ બહિરાત્મા. જેને મો ઉપર કંટ્રોલ કર્યો, મો ઓછો કરવાની વૃત્તિ વાળું જીવન જીવે એ અંતરાત્મા. અને સાવ મોહનો નાશ કર્યો એ પરમાત્મા. ફરી બોલું, મોહને આધીન જેનો આત્મા છે એ બહિરાત્મા. મોહ જેને આધીન છે, આત્માને આધીન મોહ, ઈચ્છા થાય કે આ ભાઈ આજે પ્રેમ કરવા જેવો છે એમાં આત્માનું હિત છે તો કરે. આમાં રૂપ રંગ ગમે એટલા ભલે દેખાય પણ આમાં આપણા આત્માનું હિત નથી એવું સમજીને એનાથી દૂર રહે. એટલે હિતમાં જોડાય, અહિતમાં દૂર રહે, હિતાહિતનો વિવેક કરીને ચાલે એ અંતરાત્મા. અને જેને હિત પૂરેપૂરું પ્રાપ્ત કર્યું, અહિત નીકળી ગયું એ પરમાત્મા. બરોબર. આ રીતે જૈન શાસ્ત્રોમાં આત્મા ત્રણ ભેદ આવે છે. આપણા બધાના આત્મા અનાદિકાળથી બહિરાત્મા છે. એમાંથી આપણે અંતરાત્મા બનીએ કે જેનાથી પરમાત્મા પણ આપણામાં આવે. એટલે દ્રષ્ટિ સુધારવા માટે જ આવા ગ્રંથો ભણાવવામાં આવે છે. તો જો પહેલી ગાથા બોલું છું, શિવ સુખ કારણ ઉપદેશી યોગ તણી અડદિઠી. મોક્ષના સુખનું કારણ બને, આત્માને મુક્તિ સુખ પ્રાપ્ત થાય એ માટે અમે યોગની આ દ્રષ્ટિ ભણાવીએ છીએ, સમજાવીએ છીએ. અમને ભગવાને ભણાવી છે પરંપરાએ અને અમે કહીએ છીએ એમ કે એ તો મારે ચાલુ કરે છે. ભગવાને અમને આવી જે દ્રષ્ટિ સમજાવી શાસ્ત્રોમાં એ ભગવાનનો મોટો આપણા ઉપર ઉપકાર. તે ગુણ થૂણી જીન વીરનો, મહાવીર ભગવાનનો આવો ગુણ એની સ્તુતિ કરીને એ વાત કરતા કરતા કરશું ધર્મની પુષ્ટિ. મારા મન તમારામાં ધર્મ કેમ વધે, આત્મા ધર્મી કેમ બને, કર્મ કેમ ઓછા કરે એની ધર્મની પુષ્ટિ થાય એવી વાતો હું આમાં કે કહી શકું. આત્મામાં મુક્તિ સુખ કેમ નજીક આવે અને સંસાર ઉપરનો રાગ કેમ ઘટે આવી વાત હું તમને આમાં સમજાવીશ. પ્રતિજ્ઞા ફેરી ગાતા હવે એમને આઠદર્શિ સમજાવી છે એ આઠદર્શિના દાખલા આપે છે. જો રાત્રિનો ટાઈમ વાદળ વાળી રાત, બોલો વાદળ વાળી રાત હોય તો દેખાય ઓછું ના, અને એમાં અમાવાસ્યાની રાત હોય અને વાદળ હોય સજીને કઈ દેખાય એમ. જેને સંસાર બહુ વાળો હોય, સુખ સંસારનું આત્માનું જેમાં કઈ દેખાય નહીં, એ વાદળ વાળી રાત જેવી દ્રષ્ટિ સમજવી. સઘન સમજાય છે, વાદળ વાળી રાતમાં જેમ નજરે કઈ ના દેખાય એમ સંસારના સુખનો ખૂબ મોહ હોય, મારે આ જોઈએ તે જોઈએ આવી સગવડતા એમ જ પડ્યો હોય એને આત્માનો કોઈ દાડો વિચાર ના આવે. બીજા ભાવમાં શું થશે, મારા આત્માને કેવું જ્ઞાન ક્યારે થશે, મારો આત્મા આ ભાવ જન્મ જરા મરણમાંથી ક્યારે મુકાશે આવી વિચારણા, બોલો એને આવતી કેમ? હજી દ્રષ્ટિ ઉઘડી જ નથી. હજી આમ જ છે, સારું ખાણ સારું સારું ખાણી પીણીને ફેરવા ઓળવા જોઈએ બસ. આવી દ્રષ્ટિ એ અમાવાસ્યાની રાત જેવી છે. એક દાખલો પછી બીજી રાત, બીજ થોડું સુધરે વાદળ વિનાની રાત. વાદળ વાળી રાતમાં સારો ન દેખાય અને વાદળ વિનાની રાત હોય થોડું આછું પાછું નહીં જેવું દેખાય એમ થોડોક વૈરાગ્ય થાય. છેલ્લે કઈનો દુઃખ આવે ત્યારે વૈરાગ થાય. સંસારમાં પ્રતિકૂળતાઓ આવે ત્યારે સમજાય ખરું સંસાર બધો આવો જ છે. આ ભાઈને મેં મારા મારા કહીને આટલા હાચ્યા તો મારા આવશે એ કામ ના આવ્યા. આવો થોડો પણ વૈરાગ આવે એ દાખલો કોનો આપ્યો? વાદળ વિના નિરાશ એ દાખલા બેઠા. ત્રીજો દાખલો, વાદળ વાળો દિવસ. તો પેલી વાદળ વગરની રાત હતી એના કરતા વાદળ વાળા દિવસમાં વધારે દેખાય એમ. જેને થોડું તત્વજ્ઞાન વધારે થયું કે નહીં સારું આપણે ગયા ભાવથી કઈ લાયા નથી, આવતા ભાવમાં કઈ લઈ જવા નથી, મારું કશું છે નહીં, મને હું મારું મારું કરીને ઘણો અંજય ના જાઉં. જે કાળે જે મળ્યું છે બોલો એનાથી સંતોષ માનીને થોડા ધર્મના કામમાં જોડાવ. ધર્મ બીજા ભાવમાં કામ આવશે, આ ભૌતિક સામગ્રી બહુ કામ નહીં આવે. આવી જેની દ્રષ્ટિ સુધરી થોડી એ ત્રીજી દ્રષ્ટિ વાદળ વાળો દિવસ. હવે ચોથી દ્રષ્ટિ વાદળ વિનાનો દિવસ. બધા થયું ને? ચારે દ્રષ્ટિ બોલી જાઓ, વાદળ વાળી રાત, વાદળ વિનાની રાત, વાદળ વાળો દિવસ. હવે ચારેમાં જોનારો 4 મહિના 4 વર્ષનો બાળક હોય નાનો, એની દ્રષ્ટિ કામ તો કરે તો બાળ હોવાથી ઓછું કામ કરે. અને આ ચારે જગ્યાએ જોનારો 24 વર્ષનો યુવાન હોય તો જોવાનું કામ વધારે કરે ને આગે ના એમ. પેલી ચારે દ્રષ્ટિમાં મિથ્યા દ્રષ્ટિ હોય ને આ ચારે દ્રષ્ટિમાં સમય દ્રષ્ટિ હોય તો એનું આખું જોવાનું આખું રૂપ જ જુદું હોય. એ લખે છે જો સઘન અઘન દિન રૈણીમાં સઘન એટલે વાદળ વાળું, અઘન વાદળ વિનાનું, દિન ને રૈણી દિવસ ને રાત્રિ, એમાં બાળ વિકલ અનેરા, બાળ એટલે બાલક અને અનેરા બીજા જીવો, અર્થ જુએ જેમ જુજુઆ, જેમ અર્થને જુદા જુદા જોવે. આ એક જ વસ્તુ છે, આ એક સાપડો છે અહીં મૂક્યો. વાદળ વાળી રાતમાં કોઈ જોવા આવે તો જોઈએ એવો ના દેખાય, વાદળ વિનાની રાતમાં આવે થોડું દેખાય, વાદળ વાળા દિવસમાં આવે તો વધારે ચોખ્ખું દેખાય, અને વાદળ વિના દિવસમાં આવે તો જેમ એક જ પદાર્થ જુદી જુદી રીતે દેખે છે, એમ જેની મોહ દશા ઓછી થઈ હોય એને તત્વ વધારે સમજાય, જેની મોહ દશા ગાઢ હોય એને તત્વ જોઈએ એવું ના સમજાય. એકનો એક પદાર્થ પણ જોનારાની દ્રષ્ટિ જુદી જુદી હોવાથી એને જુદી જુદી રૂપે દેખાય, તેમ ઓઘ નજર ના ફેરા. એવી રીતે આપણા બધાનો આત્મા સંસારમાં જયારે ઓઘ દ્રષ્ટિ વાળો હોય, ઓઘ એટલે એકદમ સામાન્ય દ્રષ્ટિ, જગતનું સ્વરૂપ જોઈએ એવું દેખાય નહીં, સમજાય નહીં, કોણ હિતકારી કોણ અહિતકારી કઈ ખબર ના પડે, હિતકારીના બાને અહિતકારીમાં જીવ ચાલ્યો જાય. આ જેટલા જેટલા મતો થયા, સિદ્ધાંતો થયા, દર્શનો થયા, આ દ્રષ્ટિ ના દોષે, જેને જેમ મગજમાં બેઠું એમ માની લીધું. ન કોઈ જ્ઞાનીને પૂછ્યું, ન કોઈ જ્ઞાનીને અનુસર્યા. આજે બી તમારે ચાર પાંચ મિત્રો ભેગા થાય, વાતે કઈ ચડે તો જેની જેવી ધરી હોઉં એના બોલ નીકળે. કોઈ કે દેરાસર જઈને શું કરવાનું, શું મળવાનું, એમાં ભગવાન તો કઈ ખુશ થવાના નથી, પથ્થરના ભગવાન છે, એના બે કલાક કામ કર્યું કઈ પચાસ મળશે, આવું બોલાય મળે કે ના મળે? હા, ઇન્ડસ્ટ્રીમાં આવું બેઠું છે. બીજો આવે તો એમ કે આપણે ભગવાન ભાઈ લેવા ક્યાં જવું છે, મને ખબર છે કે આ વિચાર ભગવાન કઈ આવવાનું, આ જો એમાં જીવ છે નહીં, તો જીવતા ભગવાન હોય તો કઈ નથી આપવાના, કઈ તો વિતરાગ છે. પણ એમને પામીને મારે લેવાનું છે. અમે દર્પણ હોય, બોલો, હવે દર્પણ તો નિર્જીવ વસ્તુ છે, કઈ આપવાનું નથી ને, રાખે ના કોઈ દર્પણ ઘરમાં રાખેલો, કેમ કે દર્પણ સામે હોય તો માથું દેખાય, માથું દેખાય તો ઓળાય, ઓળાય તો કચરો નીકળે. તો દર્પણે કેટલું આપ્યું, કહો તમને તમારું માથું દેખાડ્યું, માથામાં ક્યાંક કચરો તો એ દેખાડ્યો, કચરો ક્યાંક કાંસકો નાખો એ દેખાડ્યું, અને એમ કાંસકો નાખવાથી માથું સાફ કરવાનું દેખાડ્યું. એમ અમે વિતરાગ હશે, બોલો, એ ભલે કઈ નથી કરવાના, પણ મને મારો આત્મા ક્યાં દોષવાળો દેખાશે? એમના હાથમાં કશું નથી, મોઢા ઉપર વિકાર નથી, આંખમાં કોઈ રાગ નથી, હું રાગથી ભરેલો, દેશથી ભરેલો, હું ધનથી ધનની સાથે સંબંધ વાળો, કઈક મને દેખાશે, સર્પનું કામ કરશે. હવે દ્રષ્ટિ સુધરે તો જ થાય, નહીં તો પથ્થરની જેમ જ સમજે. એટલે એ કહે છે કે મિથ્યા દ્રષ્ટિ જીવ હોય એને આવા અર્થ કાઢતા ના આવડે. અર્થ કરે જુજુઆ, મંદિર મંદિર શું કરવાનું? પણ તમે કહો, તમે જ માનો છો ભગવાન રાગદેશ વિનાના છે, કોઈના ઉપર ખુશ થતા નથી, કઈ પૂજીને શું કરવાનું? દલીલો આવી કરે બધી, અને એની ખાતર આવા મોટા મંદિરો બંધાવવાના કરોડો રૂપિયા ખર્ચીને શોભા વધારવાની, જેને શોભાનો ત્યાગ કર્યો એને પહેરવા શોભા કરવાની, આવી આવી દલીલો કરે. કેમ અમાવાસ્યાની અંધારી રાત જેવું દ્રષ્ટિ છે માટે, જયારે સમજાય કે ભી આ ભગવાને કેવડાને પામી જગતને સમજાયું છે કે આ તજવા જેવું છે, આદરવા જેવું આત્માનું સ્વરૂપ છે, આત્માનું સ્વરૂપ કાયમ રહે છે, ભૌતિક સ્વરૂપ કાયમ રહેતું નથી. જેટલા જેવો કેવડાને પામીને મોક્ષે ગયા એમાં કેટલા પાછા આવ્યા? હા, જેટલા કરોડપતિ થયા એમાં કેટલા રહ્યા? 5-25 તો બદલાય કે નહીં? હજી મારી વાત નહીં સમજાણી. કરોડો રૂપિયાનું ધન કમાય, એક વખત કમાય, બીજા દિવસ કામ ખો, એવું બને કે ના બને? અને આ ગુણ મેળવે કોઈ તો કોઈ ના ગયા. માટે આત્માનું સ્વરૂપ મેળવવું અઘરું છે, પણ મેળવ્યા પછી ક્યારેય જવા વાળું નથી. થોડું મેળવ્યા પછી સ્થાયી સમિત્વ પામીએ, પછી મારે નરકમાં ગયા, પણ સ્થાયી સમિત્વ ગયું નથી. બોલો, કેળ નાની ભગવાન ને ઉપસર્ગ આવે કદાચ, પેલા ઘાણીમાં પીલાવાનું આવે, પણ એમનું કેળવાનું ગયું ખરું? તો એવું એને સમજાય કે બીજા બધા દર્શનો જુદા જુદા મતો થાપે, જુદા સિદ્ધાંતો થાપે, અંદર અંદર લડે, એવી કાપા કરી. દર્શન જેવું જુજુઆ ઓગ નજર ને ફેરે, તે પોતાના મિથ્યાત્વમાં જમ્યા કરે, માન્યતામાં જમ્યા કરે. આની માન્યતા ખોટી, આની માન્યતા સાચી, આમ ચાલ્યા કરે. પણ સ્થિરાદિત રસી જયારે આવે છે, ત્યારે જીવમાં સમ્યક તો ગુણ આવે છે, બધું સમજાય છે કે નહીં, આની વાત આ નહીંથી સાચી, આની આ વાત આ નહીંથી સાચી. જેમ આત્મા છે, ક્ષણે ક્ષણે બદલાય પણ છે, અને આત્મા એનો એ પણ છે, ફરિયાદ દ્રષ્ટિએ બદલાય છે, હવે દ્રષ્ટિએ સ્થિર છે. બંને વાતમાં શો વાંધો છે જ. આવું દ્રષ્ટિ જેની સુધરે એને આ ન્યાય આવે.
એટલે
સ્થિરાજી દ્રષ્ટિ આવે ને ત્યારે આત્માને આવું સમજાય છે કે પર્યાય થી આત્મા બદલાય છે. મારી તમારી વાત લો કે આપણે 5 વર્ષના હતા ત્યારે વિવેક વિનાના હતા, ગમે જેવું બોલતા, ગમે ત્યાં મળમૂત્ર કરતા, ગમે ત્યાં ધૂળમાં આરોડતા, અને 25 વર્ષના થયા બોલો જા વિવેક વાળા બન્યા. બોલવામાં વિવેક, વર્તવામાં વિવેક ખરો કે નહીં? પણ આત્મા જો નીચે જ હોય તો જેવો એવો જ એવો જોઈએ. પેલા વિવેક શૂન્ય હતો તો 25 વર્ષનો શું 30 વર્ષનો થાય તો વિવેક શૂન્ય જ એવો જોઈએ. આવું બનતું નથી. બોલો, આવું એટલે પર્યાય થી બદલાય છે. આ પર્યાય કહેવાય, પરિવર્તન. બાળક અવસ્થામાં ભાઈ બેન કે ગમે તે સ્ત્રી પુરુષ બાજુ બેઠા હોય તો એ વિકારી ભાવ નથી આવતો, અને યુવા અવસ્થામાં બોલો ગમે તે બે પાત્ર બાજુ બેઠા હોય તો જીવને વિકારી ભાવ આવે છે. એટલે આત્મા પરિવર્તન વાળો છે, પર્યાય દ્રષ્ટિએ. છતાં દ્રવ્ય દ્રષ્ટિએ નીચે છે. આપણે 2 વર્ષની ઉંમરના હોઈએ અને આપણા પિતાજીએ 25-50 હજાર બેંકમાં મૂક્યા હોય, બોલો સાહેબ, અને 52 વર્ષના થઈ તો મળે કે ના મળે? કેમ? દ્રવ્ય તેનું, બોલો જા, દ્રવ્ય તેનું તે છે. સંસારમાં જૂના પેલા હતા ને, 2-5 વર્ષના છોકરા છોકરી દર સગપણ થતા હતા, અને પછી 25 વર્ષના સાથે પરણાવતા હતા. હવે જો આત્મા એનું એ ના હોય તો વ્યવહાર કેમ ચાલે? દ્રવ્ય દ્રષ્ટિએ નિત્ય, બોલો, પર્યાય દ્રષ્ટિએ નિત્ય. દરેક વસ્તુ આવી છે આ રીતે, નિત્ય નિત્ય, ભિન્ન ભિન્ન, દ્રવ્ય અને પર્યાય, આવી બધી વસ્તુ જીવને સમજાય છે. અને આવો હિતકારી કલ્યાણકારી ઉપદેશ મહાપુરુષો એને આપે છે, અને એનાથી જીવ ધીરે ધીરે કલ્યાણના માર્ગે આગળ વધે છે. ચારો તે ચરાવે, એ ચારાનો દાખલો આમાં આપ્યો છે કે એક ખેતર હતું, એ ખેતરમાં સંજીવની નામની ઔષધિ હતી. કે બળદ ખાય પુરુષ થઈ જાય, પણ સંજીવનાની ઔષધિ ક્યાંય ખબર નથી. સ્ત્રીની વાર્તા આવે છે ને, એ સ્ત્રીની વાર્તામાં લખી છે, એને એનો પતિ એ પ્રેમ કરે એવી ઈચ્છાથી કામણ ધૂમણ કરેલું કોઈની પાસેથી બીજા શીખીને, એટલે એનો પતિ બળદ બનેલો. બળદને એ ચલાવે એમ ચાલે, એની ઈચ્છાથી હું ચલાવું એમ ચાલે, એટલે એવું થઈ ગયું. તો પછી પસ્તાવાનો દિવસ આવ્યો, એ કોઈ જ્ઞાનીને પૂછ્યું, જ્ઞાની કીધું આ ખેતરમાં સંજીવની અવધિ છે એ તમે ખવડાવો તો આ બળદ પાછો પુરુષ થઈ જશે, પણ સંજીવની અવધિ કઈ ખબર નથી. એટલે શું કહે, એને ખેતરના એક છેડેથી રોજ ઘાસ ખવડાવવાનું ચાલુ કર્યું. એમ કરતા કરતા જયારે સંજીવની આવી ત્યારે પછી બળદ પુરુષ થયો. એમ આ જીવ જ્ઞાનીઓના સંપર્કમાં રહેતા રહેતા સાંભળતા સાંભળતા જયારે ક્યારેક આત્માને અસર કરે એવી વાણી આવી જાય તો આત્મા સુધરી જાય. આ જેટલા સંતો બન્યા, સાધુઓ બન્યા, એટલે એક દિવસના વ્યાખ્યાનથી નથી બન્યા. ઘણા બધી વ્યાખ્યાન સાંભળે ગુરુજીના, સાંભળતા સાંભળતા ક્યારેક ચોટ લાગે એવું આવી જાય. બોલો જા, ક્યારે મન મક્કમ થઈ જાય કે નહીં આપણે સંસારમાં નથી રહેવું. એટલે આ ચારો ચરાવે, રોજ ઘાસનો ચારો ચરાવતો જેમ બળદ પુરુષ થયો એમ રોજ ગુરુજી વ્યાખ્યાન બધા આ જીવ ક્યારેક કલ્યાણના માર્ગે આવે. આવો આ દ્રષ્ટિ સુધરવાનો રસ્તો છે. દ્રષ્ટિ ચિરાજી ચારમાં મુક્તિ પ્રયાણ ના ભાંજે, પાછલી ચાર જે દ્રષ્ટિ છે સ્થિરા કાંતા પ્રભા ને પરા, એમાં દિવસે દિવસે જીવનું આત્મકલ્યાણ વધતું જાય, મુક્તિ પ્રયાણ ભાગે નહીં. કદાચ કોકોત પારણું કરે, મીઠાઈ માં ખાય તો એનો મુક્તિ માર્ગ ઓછો ના થાય. એક દાખલો આપે છે કે જેમ ધારો કે અમદાવાદથી મુંબઈ જવાનું પગે ચાલીને ચાલુ કર્યું, ચાલીને 15 માઇલ ગયા, પછી ત્યાં રાત પાસો રહ્યા, બીજા વળી 15 માઇલ ચાલ્યા, એમ વચ્ચે વચ્ચે રાત્રિ રહે ખરો, ઊંઘી પણ જાય રાતે, પણ એનું આગલું પ્રયાણ તૂટતું નથી. ઉલટો એ રાતે ઊંઘ્યો, થાક ઉઠ્યો, એ બીજા જોરથી ચાલે છે. એમ કોક વખત આવી દ્રષ્ટિમાં આવેલો જીવ વચ્ચે મરીને દેવભાવમાં જાય, ભોગવે ભોગવે, પણ એનું મુક્તિક્રમનું ધ્યાન ચલિત થતું નથી. હે, એમ જે ચૂકે નહીં, રહેણી જેમ સંપરીએ રે સુંદર સુખદિન થાય, એમ વચ્ચે વચ્ચે દેવભાવના બધા સુખો આવે પણ એનું મન ફલકાય નહીં. આમ પ્રસંગથી થોડી આટલી વાત સમજાઈ. હવે પહેલી દ્રષ્ટિ અમે ચાલુ કરીએ છીએ, પ્રથમ દ્રષ્ટિ હવે કહીએ. ખ્યાલ આવ્યો? જ્યાં મિત્રા, પહેલી દ્રષ્ટિ નામ શું? મિત્રા દ્રષ્ટિ છે ને, એટલે આત્મા પોતાના આત્માને આ મિત્રની એમ સમજાવે, બહુ અધિકાર ન કરે. આપણો મિત્ર આપણને કઈ સમજાવવા આવે એટલે આ કરવા જેવું છે નહીં કાજુ, પણ બાપ જેમ આપણા ઉપર ખડકાઈ કરે એમ મિત્ર ખડકાઈ ના કરે, એમ સ્નેહજી સમજાવે. પેલું એ વખતે થોડી જાગૃતિ આવે ખરી, પણ આ ભોગોનો સંબંધ અનાદિકાળનો છે ને, બોલો, એટલે જલ્દી છૂટે નહીં. એ બોધ મિત્રે સમજાયું તો એમ થોડી વાર રે, ચાલ્યો જાય. દાખલો આપે છે ઘાસના અગ્નિ જેવો, ઘાસને હળગાવો તો એકદમ ભડકો થાય કરો, પણ જેટલો ભડકો થાય એટલું જલ્દી બુઝાઈ જાય. એમાં જીવ જ વૈરાગમાં ચડી જાય, પણ બીજાને જુઓ તો એવો જ ખ્યાલ ઉતરી જાય, એટલે બહુ નહીં પણ થોડોક સ્પર્શ કરે ખરો. આવી પહેલી દ્રષ્ટિમાં થોડું વૈરાગ્ય ચાલુ થાય છે. વ્રત પણ એમ અહીંયા સંભે, અને થોડા થોડા નાના નાના નિયમ લેવાનું મન થાય. નાનીની વાણી બેહી ગઈ છે, હવે દ્રષ્ટિ સુધરી છે, ચાર તરફ જાય છે, રાત્રે ખાવું નહીં, કંદમૂળ ખાવું નહીં, એમ યથાશક્તિ થોડા નિયમ લે શક્ય હોય એટલા. ખેત નહીં શુભ કાજે, અને સારું કામ કરવામાં ખેત નહીં. જેમ ક્લાસ છે અડધો કલાક વધારે ચાલે તો કંટાળે નહીં કે થાકે નહીં, એમાં રસ પડી જાય. કેમ કે આત્માનું કલ્યાણ કરવાની એને ભૂખ લાગી છે. દ્વેષ નહીં વળી અવરસું, અને થોડો ગુણ આવે, ખરા કોઈ ભૂલો કરે તો એને છક્કો આપે, સમજાવે, પણ અંદરનો દ્વેષ ના કરે. હવે માણસ છે, ભૂલ થાય એમ કરી જતું કરે, પણ અંદરમાં ગુસ્સો નહીં. આવા આવા ગુણો આ જીવમાં આવે. હવે ગુણોની શરૂઆત થાય છે, જેમ દાખલા એમાં આપ્યા છે કે આમ જો મેઘકુમારના ભાવમાં, મેઘકુમારનો જીવ હતો ને, એને પાછલા હાથીના ભાવમાં ખણજ ખડવા આમ પગ ઊંચો કર્યો, બરોબર, તો ખણજ એને શરીર ઉપડી દી, એને એના શરીર ખણ ખણા પગ ઉપાડ્યો, એટલે નીચે જગ્યા મળી એટલે માસ પેલું સસલું બેહી ગયું. પછી આથી જોયું, ચાલ હું પગ નીચે મૂકીશ, સસલું મરી જશે, સમજાય છે. આવી થોડી દ્રષ્ટિ સુધરી કે મારે સસલાને કેમ મરાય, અસે ભલે બેઠું, પગ અધર જ રાખ્યો. ત્રણ દિવસે આગ બુજાણી સસલું ગયું એટલે એને પગ નીચે મૂક્યો, પણ અકળાઈ ગયો પગ, એ પડ્યો હેઠો હાથી, પણ એને પગ નીચે મૂકીને સગર મારી ના નાખી. આવી થોડી દ્રષ્ટિ સુધરી, એમ આ જીવની પણ થોડી દ્રષ્ટિ સુધરે. મારાથી આવું કામ ના થાય, મારે આવું પાપ ના ખાય, આવો થોડો પાપનો ભય ચાલુ થાય, આ દ્રષ્ટિ સુધરે તો. બીજો દાખલો આપ્યો છે, હરિશ્ચંદ્ર રાજાએ પોતાના પુત્રના જ અગ્નિ સ્નાન કરવા પેલીની રાણી શું નામ, તારામતી, છોકરો એમનો અગ્નિ સંસ્કાર કરવા એમની જ રાણી લઈને આવી. તો કે હું જ્યાં નોકરી કરું છું એના માલિકને દગો આપીને લાકડા નહીં અપાય, પૈસા લઈને આવો, ખરું નહીં. આટલો બધો એક દ્રષ્ટિ સુધરી હતી, ન્યાય, મારાથી ખોટું કામ ના કરાય, કેટલી દ્રષ્ટિ છે ને. આમ તો એના દાખલા છે કે જીવને આવી દ્રષ્ટિ આવી તો પાપથી બચી શકે છે. હવે આપણે વિચારો આપણા ઉપર, કે આપણો સગો આવ્યો હોય તો કઈ નું કઈ કરી નાખીએ આપણે,
ડર નહીં.
આવા આવા દ્રષ્ટિ સુધરવાથી જીવના કલ્યાણના ભાવો જાગે છે. સીતાજીએ રાવણને ત્યાં પર્વતપણામાં રહ્યા છતાં પોતાના બ્રહ્મચર્યની ટેક ઢીલી ના મૂકી. એટલે આવા આવા જીવો દ્રષ્ટિ સુધરે તો પોતાના આત્માના ગુણોને બચાવે. આ પ્રમાણે સાત ગાથા સુધીના અર્થ સમજાયા. ચાલુ આગળ થયું છે ને, યોગના બીજ ક્યાં ગયે? અહીંયા આવા જીવને હજી યોગના બીજ ચાલે, આ બીજ કહેવાય. યોગની માત્રા ચાલુ થઈ, પાપ કરતા થોડો ડર લાગે, ખરાયો. કોઈ બી દાખલો જો હરિશ્ચંદ્ર રાજાને લાકડાની રાણીને આપવા કાં કોઈ માલિક પૂછવા આવવાનો હતો, હા, એટલે કહેવાનું શું નહીં, લોહીમાં વણાઈ ગયું કે મારે આવું ખોટું કામ ના થાય. બોલો, જરા એવી જાતના સંસ્કાર આવ્યા. એટલે બરોબર આખી વાર્તા મને ખબર નહીં, પણ આમ એવું બન્યું,
વાર્તા એવી છે પંડિતજી,
એક નહીં કે હરિશ્ચંદ્ર રાજાનું રાજ્ય ગયું, પછી હરિશ્ચંદ્ર રાજા આ સંસ્થાનમાં નોકરી કરતા હતા, મરદા બાળવા જે આવે એને લાકડા તોડીને આપવાનું કામ કરતા હતા, એનો પગાર એનો માલિક આપતો હતો, એનું આ જ કામ, બીજું કઈ નહીં. હરિભદ એના છોકરાને સર્પ કર્યો. સર્પ કરવાથી છોકરો બેહોશ થઈ ગયો એ તારામતી સમજી કે મરી ગયો છે. એને લઈને અગ્નિ સંસ્કાર કરવા આ જ સંસારમાં આવે છે. એને બાળામાં લાકડા જોઈએ, તારામતી માટે પાસે પૈસા નથી, કુટુંબ છીનભીન થઈ ગયું છે ને. એટલે એના મનમાં એમ કે હરિચંદ રાજા આપણા ઘરના માણસ છે તો આ અગ્નિ સંસ્કાર કરવા દેશે મફત. પેલે હું મફત નહીં કરાવ્યું, લાકડાના પૈસા આપો તો આપું. હવે પોતાની પત્ની, પોતાનું બાળક, એનો અગ્નિ સંસ્કાર, છતાંય જ્યાં નોકરી કરે છે એની વફાદારી જ્યારે ઓછી કરવાની ઈચ્છા નથી. ખ્યાલ આવ્યો? એટલે દ્રષ્ટિ સુધરી હોય તો જ આટલો ગુણ આવે ને. આવા આવા ગુણો આવે એમ દ્રષ્ટિ સુધરવાથી. ખ્યાલ આવ્યો ભાઈ? એવા યોગની શરૂઆત, યોગ શબ્દનો અર્થ આત્મા મુક્તિની સાથે જોડાય એવા ગુણો, કઈ ન્યાય નીતિ સભ્યતા સજ્જનતા આવતી જાય તો જીવ આગળ વધે ને. તો કાળાંતરે સાચા ગુણો વધારે આવે. આ બીજ રૂપે ગુણો આવ્યા, યોગના બીજ આવ્યા. એમ કરતા જીવને આ જીનેશ્વર પ્રભુ થોડા ઓળખાય ત્યારે, કે જેને રાગદેશ તજ્યા છે, રાગદેશ તજવાનો ઉપદેશ આપે છે, નિસ્વાર્થે કલ્યાણનો જ માર્ગ બતાવે છે. મારે ચાલો હું પરમાત્માને વંદન કરું, આવો વંદન કરવાનો ભાવ થાય જીવને આ દ્રષ્ટિમાં આવે ત્યારે. જીનવર શુદ્ધ પ્રણામ ભાવ આચાર્ય સેવના, અને આવો જીનેશ્વરનો ધર્મ સમજાવનારા જે મહાત્મા પુરુષો એની સેવા કરવાનું મન થાય, કે જે ભેગારી છે આવો ઉપદેશ આપે છે, લોકોને સમજાવે છે, તો ચાલો થોડી એમની હું સેવા કરું, તો એમને આ ઉપદેશમાં ટેકો મળે. ગુણિયલ માણસોને હું સહાય કરું. આવો જે ભાવ થયો ત્યાં દ્રષ્ટિ સુધરી, તો યોગની દ્રષ્ટિ અહીંથી ચાલુ થઈ. તથા ભવ ઉદ્વેગ સુઠામો, સંસાર ઉપર ઉદ્વેગ થાય. આપણે સંસારમાં જેમ રસિક છીએ, રસિક તો સંસારમાં ઘણો રસ, એને બદલે એમને સંસારમાં ઉદ્વેગ આવે. ક્યારે આ બલા છૂટે, ક્યારે આ ઉપાધિ ઓછી થાય, ક્યારે હું આમાંથી નીકળું, આ બધો ભાર ભાર ક્યારે ઓછો થાય. સંસાર મધ્યવો લાગે કે સંસાર બલા લાગે, હજી એમ જાણું નહીં. મારી વાત ભલા લાગે તો વહેલો છોડી દેવાનો. ભૂત જેવો વળગ્યો છે એમ લાગે ખરું? આ દ્રષ્ટિમાં આવે ત્યારે લાગે બળ્યો આ સંસાર. ક્યારે દુઃખ આવે તારે સુખા જાય, મત જેવો લાગે પાછો. એટલે બધા યોગની દ્રષ્ટિ આવે ત્યારે જીવને એમાંથી રસ ઉડી જાય. આવી રીતે જીવ આત્માના કલ્યાણ તરફ આગળ વધે. દ્રવ્ય અભિગ્રહ પાળવા અને મોહની દ્રષ્ટિ થોડી પાટલી પડી, આત્મા થઈ દ્રષ્ટિ મળી, એ થોડા થોડા અભિગ્રહ ધારણ કરે. રાત્રે ખાવું નહીં, કંદમૂળ ખાવું નહીં, પરસ્યાજનો વ્યવહાર કરવો નહીં, પારકું ધન લેવું નહીં. આમ થોડું થોડું ન્યાય નીતિના નિયમો પાળવાનું જીવને મન થાય. અને ઔષધ પ્રમુખને દાને, પોતાની પાસે કઈ જાણકારી હોય તો બીજાના રોગો ટાળવા માટે ઔષધ આપે, દવા આપે, લોકોનો ઉપકાર કરવાનું મન થાય. બીજાનું ભલું કેમ થાય, બોલો જાય, એવો ઉપકાર કરવાના માર્ગે જીવ આગળ વધે. અને મારા આત્માનું ભલું કેમ થાય એ મારે થોડું શાસ્ત્ર ભણે, આગમ આદરે, આગમોને બહુ અહોભાવથી દેખે અને પોતે ભણે, ભણાવે અને ભણતાને સાથ આપે. પૈસો હોય ઘરે તો શાસ્ત્રો લખે, લખાવે, પૂજે અને ઊંચા આસને રાખે. કેમ કે બધાને માર્ગદર્શક એ જ છે, શાસ્ત્રો જ માર્ગદર્શક છે. નાનીના વિરમમાં એ જ આપણને કામ આવવાનું છે. આવું સમજીને એ આત્મતત્વના ચિંતનમાં જોડાય. થોડું થોડું દ્રષ્ટિ સુધે ખાવું પીવું તો રોજ છે જ, હવે પણ મારા આત્માનું કેમ ભલું થાય એ બધું થોડું વળે. યોગની કથાઓ સાંભળે, યોગી પુરુષો કેવી રીતે યોગના માર્ગે આગળ વધ્યા અને કેવી રીતે યોગી બન્યા એની કથાઓ સાંભળે, વાર્તા, એટલે યોગ દશા મેળવવાનું મન થાય અને સંસારનો રસ ઓછો થાય. એના કારણે જીવ તત્વ પામે આ પ્રમાણે પહેલી ઢાળ હું પૂરી કરું છું, બાર ઢાળ છે મારી. આ રીતે જીવ થોડો વૈરાગી બને અને આત્માને યોગ દશા તરફ લઈ જવાના વિચાર વાળો બને. યોગ એટલે આત્મા મોક્ષે કેમ જાય એ બાજુનો માર્ગ, એનો યોગ માર્ગ. આવા આવા થોડા ગુણો આવે તો અધિક ગુણો મેળવવાનું મન થાય અને ભોગ દશા આવે તો ભોગ મેળવવાનું મન થાય. ભોગને બદલે યોગ દશા તરફ આગળ વધે અને આત્મા કેમ યોગી બને એવી દ્રષ્ટિથી જીવ આગળ વધે. બાકીનું હવે બીજી જાતિ કાલે સમજાવશું. કોઈને કઈ પૂછવું છે? હા બોલો.
સનીજી, તમે હમણાં કીધું બીજા દર્શનોની વાત કરી અને જૈન દર્શનની, બીજા દર્શનોની વાત કરી જૈન દર્શન, તો તમને એવું નથી લાગતું કે જૈન દર્શન વિતરાગી પૂર્ણતા તરફ જાય છે અને અન્ય દર્શનની અંદર વધારે મોહની દશા છે?
ઠીક છે, જૈન દર્શન જીનેશ્વરી વિતરાગનું છે અને આત્માને વિતરાગતા તરફ લઈ જવા માટેનું છે. ઈચ્છા દર્શનો ભોગીના છે અને ભોગ તરફ લઈ જનારા છે. એ ભોગ તરફ લઈ જાય, આ યોગ તરફ લઈ જાય, બેમાં મોટો ફરક છે. હવે યોગી બનવું હોય તો જ આ કામનું. આત્મામાં અનંત ગુણો છે, બરોબર. આત્મામાં અનંત ગુણો છે પણ કર્મોથી ઢંકાયેલા છે, એના ઉપર કર્મો લાગેલા છે. એટલે કર્મોને તોડી અને ગુણો મેળવવા આ જીવ પ્રયાસ કરે છે અને કર્મોને તોડવાનો, ગુણોને મેળવવાનો પ્રયાસ આ માર્ગ સમજાવે છે કે યોગ દશા થોડી મેળવો, યોગનો પ્રેમ કરો, યોગી બનવા તરફ જાઓ અથવા જે યોગી બન્યા છે એનો સંબંધ વધારો, તો તમને એ બાજુ જવાનું મન થશે અને ભોગ દશા થોડી ઓછી થશે. ભોગ હાલ છૂટી નહીં જાય પણ ભોગ થોડા નબળા પડશે. જેમ ઘણી વાર આપણે ઉપવાસ સાંભળ કર્યું હોય તો કોઈ ખાવામાં ઓછું વધતું મળે, ભાવતું અનુભવતું મળે તો ચડાવી શકીએ, અને કોઈ દર ટેવ ના જ પાડ્યું હોય તો જરા અણગમતું ભોજન આવે તો ગુસ્સાનો પાર ના રહે. એટલે જીવને ક્રોધ માન માયા લોભમાંથી કંટ્રોલમાં લાવવો હોય તો આવી યોગ દશાના એમ કે સંસ્કાર પાડો એવું સમજાવે છે. ચાલો, સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. એક ઢાળ પૂરી કરી.
સર્વપ્રથમ જ્ઞાનિનામ આમ.